પ્રવચન નંબર 68 તારીખ 29/1/88 59 મિનિટ સમયસાર ગાથા 13
શ્રી સમયસારી પરમાનું શાસ્ત્ર છે એનો પ્રથમ જીવ નામનો અધિકાર એની 13 નંબરની ગાથા છે એમાં પહેલો પારો થયો બીજો પારો બે જ પારા છે બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો એટલે કે અંતરદ્રષ્ટિથી ન જોઈએ અને બહિર્મુખ દ્રષ્ટિથી પર્યાય દ્રષ્ટિથી કર્મના સંબંધવાળો આત્મા છે એવી દ્રષ્ટિથી જોઈએ તો જીવ પૂતગલના અનાદિ બંધ પર્યાયની નજદીક જઈને જોઈએ તો એક પણ અનુભવ કરતા જીવ અને પૂતગલ ભિન્ન ભિન્ન હોવા છતાં જીવ અને પૂતગલ એક છે એવું પર્યાય દ્રષ્ટિથી અજ્ઞાન દ્રષ્ટિથી અનુભવ કરવામાં આવે તો આ નવ તત્વ ભૂતાર્થને સત્યાર છે આ નવ પ્રકારના ભેદ ઉત્પન્ન થાય છે જીવના પરિણામ પૂતગલનો આશ્રય કરીને કરે છે તો એ અપેક્ષાએ નવ તત્વના ભેદો ઉત્પન્ન થાય છે તે સત્યાર છે પરંતુ એ વ્યવહારથી કહેવામાં આવ્યું એનો સિદ્ધાંત તો અજ્ઞાનને મિથ્યા તો છે અને હવે એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને ઓલો જીવ અને પૂતગલ એની બંધવસ્થાથી જોતા આ નવના ભેદો દેખાય છે પણ જીવ અને પૂતગલ બેને ભિન્ન ભિન્ન જોવામાં આવે અથવા એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે અનુભવ કરવામાં આવે એટલે એકલો સામાન્ય સ્વભાવથી જોવામાં આવે તો તેઓ અવતારના સત્ય છે શું કહ્યું કે સોનું છે એ સોનાની અંદર માટીનો મેલ પણ છે અને એના 14 વલું 12 વલું સોનું હોય અને એના અનેક પ્રકારના ઘાટ પણ થાય છે તો કહે છે કે એ ઘાટથી જોવામાં આવે તો ઘાટો દેખાય છે પણ જે ઘાટ દેખાય છે એ તો નાશવાન છે એ કંઈ ખરેખરું સોનું નથી ઘાટની કિંમત નથી પણ સોનાની કિંમત છે એમ એના નવ ઘાટને ગૌણ કરીને નવે ઘાટમાં એક સામાન્ય શુદ્ધ સુવર્ણ છે મેલને પણ બાદ કરવો ને નવ ઘાટને પણ બાદ કરીને 100 ટચનું શુદ્ધ સુવર્ણ જે પથ્થરના સંબંધ રહિત અને પર્યાયના સંબંધ રહિત પથ્થરના સંબંધથી થોડુંક મેલું દેખાય છે અને પર્યાયના સંબંધથી એ પરિણામી દેખાય છે અનેકપણું પણ એ પથ્થરનો સંબંધ ગૌણ કરો માટીનો અને એ નવ પ્રકારના પરિણામને પણ ગૌણ કરી અને નવમાં પણ મેલ રહિત અને નવ પ્રકારના પર્યાયના ભેદ રહિત એકલું સામાન્ય સામાન્ય શુદ્ધ સુવર્ણ જોવામાં આવે તો એમ દ્રષ્ટાંત એમાં આત્માનાદિકાળથી પૂતગલના સંગે અનેક પ્રકારની અવસ્થાઓ મલિન અવસ્થા રૂપે પરણવે છે અને અનેક અવસ્થા રૂપે પણ થાય છે એ આત્માની મલિન અવસ્થાઓને ગૌણ કરી અને પર્યાયના ભેદોને પણ લક્ષ્યમાંથી છોડી અને એ પરિણામમાંથી પણ એકલો અપરિણામી શુદ્ધ આત્મા એક જીવદ્રવ્યના સ્વભાવની નજીક જઈને જોવામાં આવે તો આ બધો મેલ પણ અભૂતાર્થ મેલ પણ સોનું નથી મેલ પણ જીવ નથી રાગાદીનો મલિન ભાવે પણ જીવ તત્વ નથી અને આ પર્યાયો પણ જીવ તત્વ નથી એ પર્યાયથી પણ ભિન્ન એક સામાન્ય શુદ્ધ આત્મા નાયક તે પ્રમત અપ્રમતથી રહિત કયો, તે એક એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ નજીક જઈને અનુભવ કરતા તેઓ, એટલે કે રાગાદીની મલિન પર્યાયો કે શુદ્ધ પર્યાયના ભેદો, એ શુદ્ધ આત્મા સામાન્યમાં વિશેષ નથી, વિશેષના નવ પ્રકાર પણ સામાન્યમાં નવ પ્રકાર નથી, એક જ છે. જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી. સામાન્ય શુદ્ધાત્મા જે એકાકાર છે, એક જ જેનું સ્વરૂપ છે અનાદિ અનંત, જીવ તત્વ સામાન્ય જેમાં જ્ઞાન દર્શન ચારિત્ર સુખ એવા એવા અનંત ગુણોથી ભરેલો ગુણી પરમાત્મા છે. મલિન ભાવથી પણ ભિન્ન અને પર્યાયના ભેદભાવથી પણ ભિન્ન અને અનંત ગુણથી અભિન્ન, મેલથી ભિન્ન અને પરિણામથી પણ ભિન્ન વિભક્ત અને એકત્વ અનંત ગુણથી એકપણ, એવો એકરૂપ સામાન્ય ભગવાન જે આત્મા છે એ એકાકાર સ્વરૂપમાં તેઓ નથી. મલિનતા અને નિર્મળતાના ભેદો એમના પર્યાયના ધર્મો છે. પાપાશ્રવ બંધ એ મલિનતા પર્યાયના મલિન ધર્મો છે અને સંવર નિદ્રા ને મોક્ષ એ પર્યાયનો નિર્મળ ધર્મ છે. એ મલિન અને નિર્મળ એ બે પ્રકારના પર્યાયના ભેદોથી ભિન્ન ભગવાન સામાન્ય આત્મા છે. આ ભેદો કર્મના સંબંધથી થાય છે અને ભગવાન આત્મા કર્મથી નિરપેક્ષ અને કર્મ સાપેક્ષ ઉત્પન્ન થતા જે પર્યાયોના ભેદો એનાથી પણ નિરપેક્ષ જુદો, એવો ને એવો શુદ્ધ સુવર્ણ સમાન ભગવાન આત્મા બિરાજમાન છે. તો એના એકાકાર સ્વરૂપમાં જોવામાં આવે તો અનેકાકાર પણ દેખાતું નથી. એક સોનાને જોવામાં આવે તો ઘાટો કોઈ દેખામાં આવતા નથી, મલિનતાય નથી અને ઘાટ પણ દેખાતા નથી. કેમ કે શુદ્ધ સુવર્ણ છે એ તો મલિનતા અને ઘાટ એ તો પરના સંબંધથી થાય છે, દેખાય છે અને એ દેખાય છે, એ ઉપર ઉપર દેખાય છે, પરિણામમાં દેખાય છે. પણ સામાન્ય જે શુદ્ધ સુવર્ણ છે સોટ સોનું એ તો અનાદિ અનંત એવું દેવું છે. એમ જીવના એકાકાર શુદ્ધ આત્માના સ્વભાવમાં તેઓ નથી. તેઓ નથી એટલે મલિન અને નિર્મળ પર્યાયના ભેદો એ જ્ઞાયક તત્વમાં નથી. એ પર્યાયો નાશવાન છે, એ અવિનાશી તત્વમાં નથી. એ શુદ્ધાત્મા ઉપાધિ છે, બાકી બધું હે છે. જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી એટલે નવ પ્રકારના જે પર્યાયના ભેદો અભેદમાં નથી. પર્યાયની અસ્થિ પણ મારામાં નાસ્તી એવી મારી અસ્થિ એનો અનુભવ, એનું નામ મસ્તી. નવ પર્યાયો છે, નવ પર્યાયો નવ તત્વ નથી. પર્યાયને કોઈ ઉડાડે એમ નથી, પર્યાયો પર્યાયમાં છે. પર્યાયોની અસ્થિ, પર્યાયોની અસ્થિ પણ મારામાં એની નાસ્તિ. એટલે હું તો એક નાયક પરમાત્મા છું, એમાં પ્રમત અપ્રમતના ભેદો મારામાં નથી. એવું જે અસ્થિરૂપ મારું સ્વરૂપ એને લક્ષમાં લેતા જે અનુભવ થાય તેને અસ્થિની મસ્તી કહેવામાં એ વાત કરે છે. જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી. પર્યાય પર્યાયમાં છે પણ પર્યાય સામાન્ય ધર્મ સ્વભાવ જે છે એમાંય નથી. ચાર ભાવો ઉદય ઉપશમ ક્ષય ક્ષોપશમ પર્યાયના ધર્મો છે પણ સ્વભાવ જે પરમ પારિણામિક ભાવ છે એમાંય નથી. કેમ કે ચાર ભેદ કે નવ ભેદ એ કર્મના સંબંધથી ઉત્પન્ન થયેલા ભાવો છે, માટે વ્યવહાર છે. અને ભગવાન આત્મા કદી પણ ઉત્પન્ન થતો નથી ને નાશ પણ થતો નથી, એને કર્મની અપેક્ષાની જરૂર નથી. એ તો છે છે ને છે, એવો જ્ઞાનાનંદ પરમાત્મા અંદર બિરાજમાન છે. તે હું છું, આ પરિણામ તે હું નહીં એમ કરે તો ભેદ જ્ઞાન થાય. જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નવ તત્વના ભેદો નથી. તેથી આ નવ તત્વોમાં એમ નવ તત્વો છે. સોનામાં મલિનતા ને એના નવ ઘાટો છે, પણ એમાં સોનું એકરૂપ એનાથી જુદું છે. એમાં નવ તત્વોમાં ભૂતાર્થ નથી, એટલે ભૂત ને અર્થ આત્માના સ્વભાવમાં જે હોવાપણું તેનું નામ ભૂત, અર્થ એટલે ભાવ. જે શુદ્ધતા અનાદિ અનંત ભરી છે તે ભૂતાર્થ સ્વભાવ છે. એ ભૂતાર્થ નહીંથી એટલે અંતર્મુખ થયેલા જ્ઞાનથી, ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા જાણી શકાતો નથી. ઇન્દ્રિય જ્ઞાનથી નવ તત્વના ભેદ જણાય, પણ આત્મા ન જણાય. માટે ભૂતાર્થ નહીંથી, પરમાર્થ નહીંથી, નિશ્ચય નહીંથી, આત્માની અભિમુખ થયેલા અતિન્દ્રિય જ્ઞાનથી એક જીવ જ પ્રકાશમાન છે. એક સામાન્ય શુદ્ધ આત્મા, ચિદાનંદ આત્મા અંતરદ્રષ્ટિથી દેખાય છે. આ નવના ભેદો દ્રષ્ટિગોચર થતા નથી. કેમ કે લક્ષ એના ઉપર નથી. જેના ઉપર લક્ષ છે એટલું જણાય છે, જેના ઉપર લક્ષ નથી તે જણાતું નથી. સલું ઉપર લક્ષ છે ત્યારે સંજય દેખાતો નથી, ને સંજય ઉપર લક્ષ હોય તો સલું દેખાતો દ્રષ્ટાંત. એમાં ચિદાનંદ ભગવાન આત્મા એકરૂપ છે. એના ઉપર જયારે લક્ષ જાય છે ત્યારે આ પરિણામના ભેદો બહાર રહી જાય છે. પરિણામના ભેદો અંદરમાં નથી, ઉપર ઉપર તરે છે, જુદા છે. એ તો અંતરદ્રષ્ટિ વડે જોનારને, અભેદને જોનારને ભેદ દેખાતો નથી. એક સર્વોપરી તત્વ ચૈતન્ય પરમાત્મા દેખાય છે, તે હું છું. એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ થયું કહેવાય. તેથી આ નવ તત્વોમાં બહુવચન, નવ તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે. એક શુદ્ધાત્મા દેખાય છે, દ્રષ્ટિમાં શુદ્ધાત્મા આવે છે, દ્રષ્ટિમાં કોઈ પર્યાય દેખાતી નથી. એ પર્યાય દ્રષ્ટિથી જોઈને પછી અંતરદ્રષ્ટિ કરી વેદજ્ઞાન કરીને કાઢ્યું. એવી રીતે અંતરદ્રષ્ટિથી જોઈએ તો જે મિથ્યા દ્રષ્ટિ હતો એ સમ્યક દ્રષ્ટિ થયો. હવે સમ્યક દ્રષ્ટિ થયા પછી એવી રીતે અંતરદ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે. એકલો જાણનાર 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 તે જીવ છે, કરનાર છે તે જીવ નથી. છે તે જીવ છે, પ્રગટ થાય છે તે જીવ નથી. પર્યાયો પ્રગટ થાય તે જીવ નથી. કોઈનું નામ પુણ્ય, કોઈનું નામ પાપ, કોઈનું નામ આશ્રવ બંધ સંવંધરાને મોક્ષ પણ જે પ્રગટ છે અનાદિ અનંત પરમાત્મા અંદર બિરાજમાન છે. એવા અંતરદ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયક ભાવ જીવ છે, જાણનાર 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 જીવ છે. એ જાણનારની હર પદાર્થની સાથે કરતા કર્મ સંબંધનો અભાવ છે. જાણક સ્વભાવને પરની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અભાવ છે. એ જાણક તત્વને પરની સાથે જ્ઞાતાગ્નિ સંબંધનો અભાવ છે, અને સ્વની સાથે જ્ઞાતાગ્નિનો સંબંધ પ્રગટ થાય છે એનું નામ અનુભવ છે. વિનાયક ભાવ જીવ છે. આ શ્રીમંદર ભગવાનથી પાસેથી આવી વાણી લઈને આવ્યા, સમયસારની રચના કરી, છઠ્ઠી ગાથા મહાત્માને વિનાયક કહ્યો. બસ જાણનાર 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 જાણવાના ગર્ભમાં એકનું જાણવું છે. જ્ઞાનના ગર્ભમાં રાગ નથી. જાણવું જાણવું જાણક 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 જ્ઞાનમય છે આત્મા. જ્ઞાયક ભાવ જીવ છે, ત્રિકાળી આત્મા શુદ્ધાત્મા. અને જીવના વિકાર એટલે વિશેષ કાર્યો. હવે પર્યાયની વાત કરે છે. સામાન્ય તત્વ તો જ્ઞાયક ભાવ જીવ છે, અને જીવના વિકાર એટલે વિશેષ કાર્યો પર્યાયમાં થાય. વિકાર એટલે એટલી કશાય ન લેવી, વિશેષ કાર્યો, વિકાર વિશેષ કાર્ય પર્યાયમાં થાય. તો જીવના વિકારનો હેતુ અજીવ છે. જીવના વિકારનો હેતુ જીવ નથી. જીવમાં પર્યાયો જે થાય વિશેષ ઉત્પાદ વ્યય, એ ઉત્પાદ વ્યયનો હેતુ ધ્રુવ નથી. જ્ઞાયક ભાવ જીવ છે, અને જીવના વિશેષ કાર્યો પર્યાયમાં થાય છે. એનો હેતુ એટલે કારણ એટલે નિમિત્ત કારણ જીવ નથી પણ અજીવ છે. જીવના વિશેષ કાર્યો તો થવા યોગ થાય છે, એ તો ઉપાદાન છે એનું, ક્ષણિક. એ ક્ષણિક ઉપાદાનનું હેતુ ત્રિકાળી ઉપાદાન નથી. ક્ષણિક પર્યાય પ્રગટ થાય છે એનું ઉપાદાન કારણ તો પર્યાયનું કારણ પર્યાય છે, પણ એનો હેતુ એટલે કારણ એટલે નિમિત્ત કારણ એક બીજું અજીવ તત્વ છે. એ પરિણામને અજીવ હેતુ છે. જ્ઞાયકનો જ્ઞાયક હેતુ નથી. જ્ઞાયક એ પરિણામ પ્રગટ થાય એનો હેતુ કારણ નથી પરિણામનો. અને એ જ્ઞાયક પરનો હેતુ પણ નથી. પોતાના પરિણામનો હેતુ નથી ને પરપરિણમે પણ એમાં હેતુ કારણ નથી. એ તો જાણનાર 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 છે. જ્ઞાયક ભાવ જીવ છે, અને જીવના વિકારનો હેતુ અજીવ છે. ભગવાન આત્મા પરિણામ પ્રગટ થાય છે એનું કારણ નથી, અકારણ છે. કરતા પણ નથી ઉપાદાન પણે, અને નિમિત્ત કરતા પણ. કાલ વાત આવી ગઈ હતી. જ્ઞાયક ભાવ જીવ છે એ તો અનાદ્યનંદ છે. હવે એ જીવ તત્વ સામાન્ય છે જ્ઞાયક, એની વિશેષ અવસ્થાઓ થાય છે, સમયવર્તી અવસ્થાઓ પણ થાય છે. તો એ અવસ્થાનું કારણ આત્મા પોતે છે કે નહીં કે પોતે નથી? જો એ પુણ્યપાપના પરિણામનું કારણ હેતુ આત્મા હોય તો અનાદિ અનંત પુણ્યપાપ જ થયા કરે, કોઈ કાળે પુણ્યપાપનો અભાવ થાય નહીં. અનેક નાયક ભાવ સંવર્ણ જરાને મોક્ષનો હેતુ થાય તો જીવ તો બધાની પાસે છે, બધાને સંવર્ણ જરાને મોક્ષ થવો જોઈએ. એ વિશેષ કાર્યોમાં પુણ્યપાપ આશ્રવ બંધ એ પ્રગટ થાય છે. પર્યાયો એના થવા કાળે થાય છે, સ્વ અવસરે પર્યાય એના છટકારકથી. એ તો એનું ઉપાદાન કારણ છે, એનું નિમિત્ત કારણ અજીવ છે. એનું નિમિત્ત કારણ જ્ઞાયક ભાવ નથી.
મોક્ષ પર્યાય કા
મોક્ષ પર્યાય કા કારણ જ્ઞાયક નહીં હૈ. મોક્ષ કે પર્યાય કા કારણ કર્મ કા અભાવ હૈ. ઉપાદાન કારણ પર્યાય કા પર્યાય, અને નિમિત્ત કારણ કર્મ કા અભાવ ભગવાન આત્મા અકારણ છે. આમાં પાઠ છે, જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. જીવનો હેતુ અજીવ એમ લખ્યું નથી, વિકાર એટલે વિશેષ જે કાર્યો થાય છે પર્યાયમાં, એ પર્યાય પ્રગટ થાય છે, જે સક્રિય પર્યાય છે એનું કારણ નિષ્ક્રિય તત્વ નથી. એ પુણ્યપાપના પરિણામ થાય છે એનું કારણ શુદ્ધ આત્મા નથી. રાગની ઉત્પત્તિ થાય છે પણ એનું કારણ આત્મા નથી. જે પર્યાયનું કારણ ન થાય તે તત્વ ઉપાધિ છે. પર્યાયનો કરતા પણ ન થાય અને પર્યાયનું નિમિત્ત પણ ન થાય તે ભગવાન આત્મા ઉપાધિ છે. જ્ઞાયક ભાવ જીવ છે, જીવના વિકારનો વિશેષ કાર્યો થાય છે. નવ તત્વો એનું જ્ઞાન કરાયું, નવ તત્વો પ્રગટ થાય છે પણ એનું કારણ અજીવ છે. જીવ એનું કારણ નથી, જીવ અકારણ છે. જીવને કરતા માને ને જીવને કારણ માને તેને શુદ્ધાત્મા દ્રષ્ટિમાં આવતો નથી. મોક્ષનો કરતા જીવ માને કે મોક્ષનું કારણ નિમિત્ત કારણ માને તો એને જીવ તત્વ દ્રષ્ટિમાં આવતો નથી. આહા, કેમ કે જે કોઈનું કાર્ય પણ નથી ને કોઈનું કારણ પણ નથી. આત્મા કોઈનું કાર્ય નથી, કોઈ કારણ બીજું હોય ને આત્માની ઉત્પત્તિ થાય એમ છે નહીં. અન્યમતી કહે છે કે પાંચ તત્વ ભેગા થાય ને, પૃથ્વી પાણી અગ્નિ વાયુ વગેરે પાંચ, તો જીવ પેદા થાય. એટલે જીવ કાર્ય થઈ ગયો અને પાંચ પદાર્થ એનું કારણ થયું કે જીવ કોઈથી ઉત્પન્ન થતો નથી. માટે કોઈનું કાર્ય નથી અને જીવ કોઈને ઉત્પન્ન કરતો નથી, માટે કારણ નથી. સૂક્ષ્મ તો છે, લાભ મોટો છે, લાભ મોટો. પુરુષાર્થ થોડો ને લાભ મોટો. બનારસીદાસે એમ કહ્યું કે એક સમય કી કમાય અનંત કાળ તક ખાયગા. કેટલો પુરુષાર્થ એક સમયનો? એક સમય કી કમાય અનંત કાળ તક ખાયગા, મોક્ષ થઈ જાય. એક વખત આત્મા દ્રષ્ટિમાં આવ્યો આવો કે જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના હેતુ કારણ અજીવ છે, હું નહીં. આ પર્યાય પ્રગટ થાય છે એનું ઉપાદાન કારણ તો પર્યાય છે, એ તો ભૂતાર્થ છે. પણ એનો જો નિમિત્ત કારણ કયો તો વ્યવહાર થઈ ગયો. એ નિમિત્ત કારણ પણ અજીવ છે, નિમિત્ત કારણ આત્મા નથી. જરા ઊંડાણથી સમજે તો થાય. કર્તા બુદ્ધિનું શલ્ય છે ત્યાં સુધી આ સમજવું કઠણ પડે. ન સમજાય એમ નહીં, સમજવું કઠણ પડે. ન સમજાય એ તો વાત જ નહીં, કેમ કે ભગવાન આત્મામાં સમજવાની શક્તિ અનંત પૂરેપૂરી ભરી છે. પણ ઉપયોગનો દુરુપયોગ કરે છે એટલે સમજાતું નથી. શું કહ્યું? ઉપયોગનો દુરુપયોગ. આમ હીરા જોવામાં ઉપયોગ જાય છે, ઉપયોગનો દુરુપયોગ છે. આપણે તો ઘરના છોકરાની વાત કરવી, બીજાની ન કરી, બીજાને કઈ ખોટું લાગી જાય. એ દુરુપયોગ છે. જ્ઞાન પરને જાણવા જાય છે, દુરુપયોગ છે. કોલોષ્ટિકામાં ત્યાં સુધી કહ્યું કે સંસારી જીવ ઉદગલ ધર્મ ધર્માકાશને કાળ, એનામાં જ્ઞાને નથી ને એનામાં સુખે નથી, અને એને જાણનારને જ્ઞાને થતું નથી ને સુખે થતું નથી. બે વાત ત્યાં પૂરી કરી. બીજી બે વાત અહીંયા કરે છે કે આત્મામાં જ્ઞાન પણ છે અને સુખ પણ છે, અને એને જાણનારને જ્ઞાન પણ થાય છે અને સુખ પણ પ્રગટ થાય છે. આત્માને જાણવું તે જ્ઞાનનો સદુપયોગ છે. અને પરને જાણવું, ભેદને જાણવું એ જ્ઞાનના ઉપયોગનો દુરુપયોગ છે. બાપા મૂડી મૂકી ગયા હોય અને છોકરો પછી આડે રસ્તે ચડી જાય, કોઈ જુગાર ને કોઈ અનેક પ્રકારના અહીંયા તો ક્લબ ને આ રેસ ને એક કરોડ હું 5 કરોડ હોય તો ખલાસ થઈ જાય. એમ માંડ 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 આનંદ કાળે આ સંઘની પચીન્દ્રિય પણ મળ્યો અને જ્ઞાનનો ઉઘાડ પણ મળ્યો. ફરીથી મળવો મુશ્કેલ છે. માટે મળેલા ઉપયોગનો સદુપયોગ કરી, ભેદજ્ઞાન કરી, અને હું તો કોઈનું કાર્ય પણ નથી ને કોઈનું કારણ પણ, નાયક ભાવ જીવ છે. આ એક બે ત્રણ શબ્દોનો અર્થ ચાલે છે. નાયક ભાવ જીવ છે અને જીવના વિકાર વિશેષ કાર્યો એટલે પર્યાયો થાય છે. સમય સમય પર્યાયો અનંત ગુણની અનંત પર્યાય થાય છે, ફ્યાજ કરે છે. એ પરિણામ થાય છે એનો હેતુ બીજો છે, હું નથી. કેમ કે ખરેખર પ્રગટ થાય છે પર્યાય એ પરદ્રવ્ય છે. એ પરદ્રવ્યનો હેતુ પરદ્રવ્ય અજીવ છે, હું નહીં. હું તો સ્વદ્રવ્ય છું. આટલું છૂટું પડે જયારે પર્યાયથી, પર્યાય દ્રષ્ટિ છૂટીને દ્રવ્ય દ્રષ્ટિ થાય ત્યારે કામ થાય.
પર્યાય કો પરદ્રવ્ય કહે દિયા,
પર્યાય પરદ્રવ્ય હે.
એમાં નવે તત્વ આવી
ગયા. નવે તત્વ પરદ્રવ્ય, બૌદ્ધ તત્વ પણ પરદ્રવ્ય છે.
જેવી દ્રષ્ટિ જાય
ત્યારે દ્રષ્ટિ નિર્મળ થાય. કોઈ એમ કહે કે ભાઈ આ પરદ્રવ્ય પર્યાયને કહ્યું તો ક્યાં લખવું હશે? કે શાસ્ત્રમાં છે, નિયમસારમાં એને 38મી ગાથામાં એને પરદ્રવ્ય કહ્યું છે. નવે તત્વોને 50મી ગાથામાં પરદ્રવ્યને પૌર્વભાવ હે કહ્યું છે. અને સમયસારના 185 કળશમાં અહીંયા અત્યારે સમયસાર આપણીમાં હાજર છે, 185 નંબરનો કળશ છે. અમારા પંકજને મોઢે છે ને મોઢે બોલો ને
સિદ્ધાંત
ઈજને
સિદ્ધાંતો યાદાત ચિત ચરિતૈ મોક્ષાર્થી ભી સેવ્યતા શુદ્ધં ચિન્મયમેકમેવ પરમં જ્યોતિ સદૈવાસ્મ્યહં યેતે યેતુ સમૂલ સંતિ વિવિધા ભાવાવ્રત લક્ષણ દેહં નાસ્મિ અસોત તે મમ પર દ્રવ્યં સમ
જો એનો અર્થ આ નવ તત્વને પરદ્રવ્ય ક્યાં કહ્યું? જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત છે, ઉદાર છે, ઉજ્જ છે, ઉજ્જવળ છે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતને સેવન કરો કે આ સિદ્ધાંતનું સેવન કરો કે હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું.
સદા
આ સિદ્ધાંતનું સેવન કરો કે હું મનુષ્ય છું ને રાગી છું, ભૂલી જાઓ. હું તો ક્યારે કે અત્યારે હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું, અને આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, અસ્તિ નાસ્તિ અનેકાન. પ્રગટ છે તે હું છું અને પ્રગટ થાય છે તે હું નથી. કેમ? કારણ શું? કારણ કે તે બધાય જે પ્રગટ થાય છે ભાવ, તે બધાય મને પરદ્રવ્ય છે. એક નાયક ભાવ સ્વદ્રવ્ય અને જે પ્રગટ થતા પરિણામ એ બધા મને વરદ્રવ્ય છે, મારી ચીજ નથી. ત્યારે પર્યાય દ્રષ્ટિ છૂટીને દ્રવ્ય દ્રષ્ટિ થાય. બરાબર. હજી પર્યાય પરદ્રવ્ય એ મારી નથી. ત્યાં તો પૈસા ને મકાન મારા ને મોટર મારો, દીકરા દીકરી. અહીંયા તો કે છે પરિણામ પ્રગટ થાય છે, તારી ચીજ નથી, એ નાશવાન છે અને પરદ્રવ્ય છે. પર્યાય પોતાની માને પરદ્રવ્યમાં મમતા કરે છે અને પર્યાયનો કરતા માને છે એ પરદ્રવ્યનો કરતા થઈ ગયો. સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ પ્રગટ થાય છે તે પરદ્રવ્ય છે. આ હા હા આ શું? વ્યવહાર રત્નત્રયના પરિણામ તો પ્રગટ થાય તે પરદ્રવ્ય છે જ, પણ સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ સંવર નિજરા ને એનું પણ મોક્ષ પ્રગટ થાય છે નવા, એ મને પરદ્રવ્ય છે. પ્રગટ છે તે હું છું અને પ્રગટ થાય છે તે, કેમ કે જે પ્રગટ થાય છે તે નાશ થાય છે અને જે પ્રગટ છે તે અવિનાશી છે. અવિનાશી હું ને નાશવાનું સમયસાર તો સમયસાર છે, ભારતનો ભગવાન છે.
બરાબર.
ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભેરા સ્તુતિમાં છે. અહીંયા શું કહે છે કે જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકાર પર્યાય એ પ્રગટ થાય છે, એનો હેતુ એટલે કારણ એટલે નિમિત્ત કારણ સજીવ છે. એનું કારણ હું, સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય એનું હું કારણ નથી. ત્યારે સમ્યક દર્શન પ્રગટ થઈ જાય.
બરાબર.
પણ હું કારણ, આનું હું કારણ, તો નજર પર્યાય ઉપર જશે. આ પર્યાય પ્રગટ થાય છે એ મારા કારણે પ્રગટ થાય છે. દ્રષ્ટિ પર્યાય ઉપર ગઈ, દ્રવ્ય ઉપર આવી નહીં.
નજરનો ખેલ છે,
નજરનો ખેલ છે. નજરબંધી કરવાની છે. નજરબંધી કરવાની છે એટલા દ્રવ્યમાં બેઠ જાઓ પલોઠી વાળીને, પર્યાયને મત જો. પર્યાયથી ચક્ષુ શરૂ થા બંધ કરી દો એમ કહે છે સંતો. નાયક ભાવ જીવ છે, જાણનાર 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 જીવ છે અને જીવના વિકાર વિશેષ કાર્યો પર્યાયમાં પ્રગટ થાય છે. ક્રિયાના કારકો પર્યાયમાં થાય છે પ્રગટ, પણ એનો હેતુ હું નથી, બીજો છે. બીજાના કારણે બીજો પ્રગટ થાય છે, મારા કારણે બીજો પ્રગટ થતો
નથી.
હું બીજાને પ્રગટાવું એવી શક્તિ મારામાં નથી. પરદેવને પ્રગટાવું એ મારું કામ, પ્રગટ થાય ને જાણું પણ પ્રગટાવું નહીં. ઉત્પાદ થાય ને જાણે જ્ઞાન, પણ ઉત્પાદનો ઉત્પાદક હું નથી. જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિશેષ કાર્યોનો હેતુ અજીવ છે, આટલામાં તો માલ ભેર્યો છે.
જીવ કો બિલકુલ છુટ્ટા કરી દીધા,
છુટાઈ થા અભી છૂટા હૈ લક્ષ્મણ, આ ગયા તો કામ હો ગયા બસ. આનાથી થાય ને, આનાથી થાય ને, આ મારાથી થાય ને, મારા પરિણામ પરથી થાય ને, આહા એ બધો ગોટાળો છે, મોટો અજ્ઞાન નો ગોટાળો છે. આ દુકાન કેનાથી ચાલતી હશે? ગોસભાઈ આ કેસ કોણ જીતી આવે કોર્ટમાં, ટ્રીબ્યુનલમાં? કોણ કરે છે ભાઈ? આત્મા જાણનાર છે, કરનાર નથી. પણ ભૂતનો વળગાળ વળગ્યો છે કરવાનો, ભૂતનું છે મોહરૂપી, ભૂતનું છે. નાયક ભાવ જાણનાર દેખનાર આત્મા છે, અને જે વિશેષ પર્યાયો પ્રગટ થાય છે એનો હેતુ અજીવ છે. વળી પુણ્ય પાપ આશ્રમ સંવર્જરા બંધને મોક્ષ એ જેમના લક્ષણ છે, એવા તો કેવળ જીવના વિકારો છે, જીવ નથી. પુણ્ય પાપ એ જીવની પર્યાય છે, પણ જીવ નથી. વિશેષ કાર્ય પર્યાય પ્રગટ થઈ પુણ્ય પાપની, તે જીવના વિકારો છે પણ એ જીવ નથી. પુણ્ય પાપ તે જીવ નથી, જીવના વિકારો તે જીવ નથી. જીવના પરિણામ એ જીવ નથી. આહા, જીવના પરિણામ પણ એ જીવ નહીં, જીવ એનાથી જુદો. આ શું છે? આ રહસ્યવાળી વાત છે નગીનભાઈ. ને પ્રમોદ આવે ચહેરા ઉપર. ગુરુદેવ ફરમાવતા હતા કે આ શુદ્ધાત્માની વાત જગતના જીવોએ સાંભળી નથી. શુદ્ધનીનો ઉપદેશ વિરલ ક્યાં ક્યાંક, આહા હા, એ તો સોનગઢમાંથી પ્રકાશ બહાર આવ્યો. જીવના એ બધા તત્વો જે પુણ્ય પાપ આશ્રમ સંવર્જરા બધે જેમના લક્ષણ છે, એવા તો કેવળ જીવના વિકારો છે પણ જીવ નથી, જીવ એનાથી જુદો છે. અને પુણ્ય પાપ આશ્રમ સંવર્જરા બંધને મોક્ષ એ વિકાર હેતુઓ, જીવના વિકારનો હેતુ અજીવ એમાં આવ્યું હતું. હવે જે વિકાર પ્રગટ થાય છે કાર્યો પર્યાયમાં એનો હેતુઓ કેવળ અજીવ છે. બીજો કોઈ એનો હેતુ નથી. એ મોક્ષની પર્યાય પ્રગટ થાય એનો હેતુ નિમિત્ત કારણ કેવળ ઓનલી ફક્ત માત્ર અજીવ છે, જીવ નથી. આહા, કે એક કાર્યમાં બે કારણ કયો, હેતુ બે, એક જીવ હેતુ ને એક અજીવ હેતુ, એમ છે નહીં. એક કાર્યમાં દો કારણ ભૈયા, આહા ભૈયા તને ખબર નથી એ બનાવ બનેલો અગાઉ 35 વર્ષ પહેલા. આહા, શું કહ્યું? 13મી ગાથા છે ને, એમાં આખો સમયસાર માં જે 9 તત્વનું વર્ણન આવવાનું છે. 12 ગાથા તો પીઠિકા છે, 12 ગાથા સુધીમાં પીઠિકા, પીઠિકામાં સંક્ષેપમાં 12 ગાથામાં આખો સમયસાર આવી ગયો. કોઈ લાયક જીવ સંક્ષેપ રૂચિવાળો હોય તો એને 12 ગાથામાં સંગત દર્શન પ્રગટ થાય. પણ કદાચિત બધા જીવ એવા ન હોય તો વિસ્તાર રૂચિવાળા જીવ માટે 9 તત્વનું સ્વરૂપ એને વર્ણન કરવું છે. એટલે 13 ગાથામાં 9 તત્વના નામ આવ્યા, એ 13 ગાથામાં 9 તત્વના નામ મૂક્યા. પછી એક એક જે નામ મૂક્યો એનો વિસ્તાર એક એક અધિકાર આવશે. પુણ્ય પાપ અધિકાર આશ્રવ સંવ નિજરા બંધને મોક્ષ. જેમ છઠ્ઠી ગાથામાં આત્માને જ્ઞાયક એવું નામ આપ્યું. બાળક જન્મે તો ફૈબા નામ પાડે ને છઠ્ઠી, એમાં છઠ્ઠીના લેખ આત્મા જ્ઞાયક જાણનાર જાણનાર છે. આહા, એ ચૌદ ગુણસ્થાનનું કારણ નથી, નથી બંધનું કારણ નથી, મોક્ષનું કારણ અકારણ આહા ચૈતન્ય પરમાત્મા અંદર બિરાજમાન છે. એને દ્રષ્ટિમાં લઈને અનુભવ કરતો ભવનો અંત આવે. કેવળ શબ્દ મીકો છે. જીવની અવસ્થાઓ જે થાય છે એમાં કેવળ ઓનલી ફક્ત માત્ર અજીવ હેતુ છે, જીવ એમાં હેતુ નથી. અને આવા આ નવ તત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને, જો માલ છે માલ, આવા જે આ નવ તત્વો પ્રગટ થાય છે એ જીવ દ્રવ્યનો પરંપરાનામિક જે સ્વભાવ છે, જે કર્મથી નિરપેક્ષ અને કર્મકૃત પરિણામથી પણ નિરપેક્ષ ધ્રુવ પરમાત્મા આત્મા છે, એ આ નવ તત્વો જીવદ્રવ્યમાં જીવદ્રવ્યના સ્વભાવને છોડીને, એટલે જ્ઞાયક ભાવને છોડીને, પોતે અને પર જેમના કારણ છે, પોતે એટલે પર્યાય અને પર એટલે અજીવ, જેમના કારણ છે, જીવ તો કારણ નથી. એમ લખું, આ નવ તત્વો જે પ્રગટ થાય છે તે જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને, એટલે કે એ સ્વભાવનો એમાં હસ્તક્ષેપ નથી. નવની ઉત્પત્તિમાં એ તો એક બાજુ રહે છે, સામાન્ય તત્વ નિષ્ક્રિય, એ ક્રિયામાં આવતો નથી, ને ક્રિયાનું કારણ પણ નિષ્ક્રિય થઈ શકે નહીં. આ તો કોઈ માલગીરો છે આમાં. જેમ જેમ એમાં ઊંડો ઉતરે, હે સર્વજ્ઞ પરમાત્મા, તારા કહેલા તત્વમાં જેમ જેમ ઊંડો ઉતરું છું તેમ તેમ મારા સ્વરૂપનો ચમત્કાર મને ભાસે છે. સિંહજીનું વાક્ય છે, હે સર્વજ્ઞ પરમાત્મા, તારા કહેલા તત્વને જેમ જેમ ઊંડો ઉતરીને અવગાહન કરું છું તેમ તેમ મારા સ્વરૂપનો પ્રકાશ મને ભાસે છે. એમ આ તેર ગાથામાં ઊંડપ ઘણી છે, તો આપણી એટલી શક્તિ નથી. આ તો મુનિરાજે લખેલું છે. બાકી માલ ઘણો ભર્યો છે એક ગાથામાં, કે જે આ પર્યાયો પ્રગટ થાય છે એ જીવદ્રવ્યના સ્વભાવને છોડીને, એટલી એક બાજુ રાખીને, પોતે અને પર એમાં કારણકાર્ય છે, જીવદ્રવ્ય કારણકાર્યમાં આવતો નથી. એ તો એવો ને એવો પરમાત્મા બિરાજમાન છે. પર્યાય થાવ, ઘટે, વધે, પૂર્ણ થાય, એમાં અમારો કાંઈ હસ્તક્ષેપ નથી. જીવદ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમના કારણ છે, પોતે એટલે પર્યાય અને પર જેમના કારણ છે, પર્યાય પણ કારણ ઉપાદાન અને પર નિમિત્ત કારણ, પોતે અને પર જેમના એટલે પર્યાયના કારણ છે, એવા એ દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરવામાં આવતા, એ દ્રવ્યના પરિણામ પણ અનુભવ કરવામાં આવતા, પર્યાયો પણ અનુભવ કરવામાં આવતા, એટલે જ્ઞાન કરવામાં આવતા, ભૂતાર છે એ પર્યાયો, પર્યાયનું કારણ પર્યાય ઉપાદાન કારણ, નિમિત્ત કારણ અજીવ, એનાથી ઉત્પન્ન થયેલા નવ ભેદો, એમ ભેદ તરફ જોતા એ સત્યાર છે એવી પર્યાયમાં ઉત્પત્તિ થાય છે. અને ભલે પરિણામમાં ઉત્પત્તિ થાય પોતેને પર કારણો પણ અને સર્વકાળે અસ્ખલિત આ હા 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 પોતાનો ભગવાન આત્મા પોતાના સ્વભાવને છોડતો નથી અસ્ખલિત એમાં સ્ખલના બીજું આવતી નથી સ્વભાવથી જૂત થતો નથી આત્મા સર્વકાળે ત્રણે કાળે મિથ્યાત્મની ગમે એવી તીવ્ર અવસ્થા હો તો પણ આત્મા જેવો છે તેવો છે અને મોક્ષની સિદ્ધ અવસ્થા પ્રગટ થાય ત્યારે પણ તેવો ને તેવો છે એમાં કાંઈ વધઘટ થતી નથી સર્વકાળે ત્રણે કાળે અસ્ખલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને પર્યાયથી ખસીને પર્યાયનું લક્ષ છોડીને જીવદ્રવ્ય સામાન્ય શુદ્ધ આત્મા જે છે ટંકોત્કીર્ણ જ્ઞાનાનંદ પરમાત્મા એના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતા તેઓ અભૂતાર્થ સત્યાર છે. આ એ પર્યાયો અભેદમાં પર્યાય દેખાતી અભેદમાં ભેદ દ્રષ્ટિગોચર થતો નથી એક અભેદ સામાન્ય ભગવાન આત્મા અનુભવમાં આવે છે એમ જ્યાં દ્રષ્ટિમાં દ્રવ્ય આવ્યું તે જ વખતે નિર્વિકલ્પ ધ્યાન આવે છે અને સમ્યક દર્શન પ્રગટ પર્યાયના લક્ષ્ય સમ્યક દર્શન પ્રગટ ન થાય તેથી આ નવે તત્વોમાં હવે સરવાળો કરે ટોટલ તેથી આ નવે તત્વોમાં પર્યાયના ભેદોમાં ઉત્પાદ વ્યયમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે આ બીજું કઈ દેખાતું નથી નવમાં એક દેખાય છે ને એક દેખાય છે ત્યારે નવ દેખાતા અને નવને દેખે તો એક દેખાતો નથી
ઘણું કીધું
એક દેખાય છે ત્યારે નવ દેખાતા અને નવને દેખવા જાય તો એક દેખાતો
નથી અને નવમાં એક દેખાય છે
નવમાં એક દેખાય છે ત્યારે નવ દેખાતા નથી અને નવ પર નજર હોય તો એક દેખાતો નથી અનંત કાળથી નવને જોયા પણ એકને જોયું નહીં આ ટોટલ મારે છે ત્રણ લીટી બાકી રહી તેથી આ નવે તત્વોમાં ભૂતાર્થ નહીંથી એટલે અંતરસન્મુખ જ્ઞાનને જ્ઞાયક તરફ વાળીને જોવામાં આવે તો એક જીવ જ પ્રકાશમાન છે આ હા જુદા જુદા નવ તત્વો દેખાતા નથી કેમ કે દ્રષ્ટિ એના ઉપર નથી જેના ઉપર દ્રષ્ટિ હોય દેખાય સામાન્ય ઉપર દ્રષ્ટિ પડતા સામાન્ય તે જ આત્મા છે એમ દેખાય છે એમ તે એક પણ પ્રકાશતો આ શુદ્ધ નહીં પણ અનુભવાય છે એ શુદ્ધ નહીંનો વિશેષ શુદ્ધ આત્મા અનુભવમાં આવે છે અને જે અનુભૂતિ તે આત્મખ્યાતિ જ છે જે અનુભવ થયો આત્માનો તે આત્માની ખ્યાતિ આત્માની પ્રસિદ્ધિ છે ને આત્મખ્યાતિ તે સમ્યક દર્શન છે આત્માની પ્રસિદ્ધિ થઈ આત્માની અનુભૂતિ થઈ તેનું નામ જ સમ્યક દર્શન છે કેમ કે જાણેલાનું સિદ્ધાંત થાય છે. આ રીતે આ સર્વકથન નિર્દોષ છે બાધા કાંઈ આવતી નથી ને આત્માનો અનુભવ થઈને ભવનો અંત આવે છે. તું જે બોલો એ
આત્મજ્ઞાન મેં હી ભિન્ન રૂપ वंदना विकार है।